વિશ્વની 84 લાખ યોનિઓમાં ભ્રમણ કર્યા પછી પ્રભુની અસીમ કૃપા થાય ત્યારે આ દુર્લભ માનવ જીવન મળે છે. માનવ ઈચ્છે તો મહામાનવ બની શકે, પુરુષ પરમહંસ બની શકે, વ્યક્તિ વિભૂતિ બની શકે, નર નારાયણ બની શકે. તેથી જ કહેવાય છે, માટી થકી કંચન જડે, પથ્થર થકી રત્નો મળે, હા તેમ માનવ દેહમાંથી આખર દેવજળ હરે. મિત્રો, માનવ પરમાત્માનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. માનવ સૃષ્ટિનો શિરોમણી છે. તેથી જ કહી શકાય કે માનવ જીવન એ તો વિધાતાનું વરદાન છે. માનવ જીવન અનેક શક્યતાઓથી છલોછલ ભરેલું છે. માનવ ધારે તો ધરતીને ધ્રુજાવી શકે, પવનને પડકારી શકે, અરે પડકારને પણ પડકારવાનું કૌવત કુદરતે માનવના કાંડામાં અને કાળજામાં આપ્યું છે. ડોક્ટર રસેલ એચ કોન્વેલનું એક પ્રવચન અમેરિકામાં 6000 સભામાં અપાયું. મિત્રો, તેનો સાર છે, માનવ વિકાસની અનેક શક્યતાઓ તેની આસપાસ વિખરાયેલી છે. તેને શોધી કાઢવી અને વિકસાવવી એ તો આપણું મુખ્ય લક્ષ્ય છે. સીધા સાધા ખલાસી ક્રિસ્ટોફર કોલંબસે સાહસ કર્યું અને અમેરિકા જેવા અજ્ઞાત ખંડને શોધી કાઢ્યો. નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન ઓલ્ડ્રિન હિંમત કરી તો અમેરિકાના અવકાશયાન એપોલો 11માં બેસી ને ચંદ્રોલોકની ધરતી પર પોતાના દેશનો વિજય ધ્વજ ફરકાવ્યો. માત્ર 19 વર્ષની ઉંમરે મધ્યમ વર્ગના બિલ ગેટ્સે સ્વપ્નું સેવ્યું કે મારું પર્સનલ કોમ્પ્યુટર હશે, જે તેમણે પ્રચંડ પુરુષાર્થ અને પોતીકી પ્રતિભાથી સાકાર કર્યું. આશ્ચર્યને આમંત્રણ આપીને કહેવાની વાત તો એ છે કે તે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા અને આજે કરોડો ડોલરના માનવતા માટેના તેમના ટ્રસ્ટો ચાલે છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ આવી પ્રતિભા સંપન્ન સાહસિકોના નામથી રોશન છે. મિત્રો, આવી શક્યતાઓના દરવાજા જો આપણે ખખડાવવા હોય તો તેના માટે જોઈએ પ્યાસ, પ્રયાસ, પ્રાર્થના, પાત્રતા અને છેલ્લે પ્રતીક્ષા. જીવનમાં એક નિશ્ચિત ધ્યેય હોવું જોઈએ. તે સિદ્ધ કરવા માટે રોમે રોમે હોવી જોઈએ પ્યાસ, તીવ્ર ઝંખના. અહીં મને વિશ્વ પ્રસિદ્ધ પેનની કંપની પાર્કરનો માર્મિક પ્રસંગ યાદ આવે છે. પાર્કર યુરોપના પેનના શોરૂમમાં સેલ્સમેન તરીકે સર્વિસ કરતા હતા. લોકો પેન લઈ જાય અને તેમાંની કેટલીક પેન પાછી લાવે, કેમ કે તેમાં લીકેજ છે. જ્યારે ગ્રાહકને શેઠ કે મેનેજર યોગ્ય જવાબ ના આપે ત્યારે તે ગ્રાહક પાસેથી પેન લઈ લે. લંચ અવર અને રાતે એ પેનને ખૂબ દિલચસ્પી લઈ રિપેર કરી આપતો હતો. 10 વર્ષ સુધી એક સરખી પ્યાસ અને નિષ્ઠાથી પેન રિપેર કરી અને પેનની ટેકનોલોજીમાં તે માહિર બની ગયો. પછી તેને પોતાની સ્વતંત્ર પેનની કંપની શરૂ કરી અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એ પેનની કંપનીનું નામ થઈ ગયું, જેને આજે આપણે પાર્કર પેન તરીકે ઓળખીએ છીએ. આપ જુઓ, તીવ્ર પ્યાસથી તે સેલ્સમેનમાંથી આવી મોટી કંપનીના માલિક બની ગયા. તો મિત્રો, સંદેશ એ છે કે સફળતાની પૂર્વશરત છે પ્યાસ, તીવ્ર ઝંખના, બર્નિંગ ડિઝાયર. એ જ સાથે આજે આપણે એક સંકલ્પ લઈએ કે હું પણ મારે રોમે રોમે પ્યાસ, ડિઝાયર પેદા કરીશ. મિત્રો, તીવ્ર પ્યાસને પૂર્ણ કરવા માટે જોઈએ પ્રયાસ. પ્રભુએ કોઈ વસ્તુ એટલી ઉપર નથી મૂકી કે માનવ પ્રયાસ કરે અને છતાં તેને મેળવી ન શકે. કવિશ્રી બેફામનો એક પાણીદાર શેર સહજ યાદ આવે છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. એક નાનકડા છોકરાના હાથની રેખા જોઈ જ્યોતિષે કહ્યું, આને વિદ્યા નહીં ચડે, કારણ કે આના હાથમાં વિદ્યાની રેખા નથી. એ સાથે એ 7 વર્ષના છોકરાએ ચપ્પુ વડે હથેળીમાં રેખા બનાવી અને વિદ્યાની સાધનામાં લાગી ગયો. આપ માનશો, તે જગતમાં સૌથી મહાન વ્યાકરણ શાસ્ત્રી બન્યો. ઇતિહાસ તેને પાણિનીને નામે ઓળખે છે. ભારતના સદગત વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું અમર સૂત્ર મને સહજ યાદ આવે છે. ધેર ઇઝ નો સબસ્ટિટ્યુટ ઓફ હાર્ડવર્ક, સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. તો મિત્રો, આમાંથી આપણને એ સંદેશ મળે છે કે સખત પરિશ્રમ વિધિના લેખમાં પણ મેખ મારી શકે, અશક્યને શક્ય બનાવી શકે. તેથી પ્રમાદથી પર રહો, આળસથી અલગ રહો. તો વિદ્યાર્થી મિત્રો અને પરિવારના સ્નેહીજનો, આજે દ્રઢ સંકલ્પ લઈએ કે હું જે કાર્ય ઉપાડીશ તેમાં મારા પ્રાણ રેડી દઈશ. આવા પ્રયત્નમાં પાછી પાની કદી નહીં કરું. આપણા પ્રયાસ ઉપર પ્રભુના હસ્તાક્ષર થવા જોઈએ, એ માટે પ્રભુને કરવી જોઈએ પ્રાર્થના. કોઈ કાર્યની સફળતા માટે જોઈએ માનવ પ્રયત્ન અને ઈશ્વર કૃપા. માનવ જ્યારે હૃદયના ઊંડાણમાંથી પ્રાર્થના કરે છે ત્યારે પ્રભુની કૃપાનો નાયાગ્રા ધોધ તેના ઉપર વહે છે. કાકા કાલેકરના સુંદર શબ્દો છે, પ્રાર્થના હૃદયનું સ્નાન છે. સ્નાન કરવાથી જો તનનો મેલ ધોવાય છે તો પ્રાર્થના કરવાથી મનનો મેલ ધોવાય છે. પૂજ્ય મહાત્મા ગાંધીને કોઈએ પૂછ્યું, બાપુ આટલી મોટી બ્રિટિશ સલ્તનતને આપે હથિયાર વગર કઈ રીતે હિન્દમાંથી હાકી કાઢી? ત્યારે બાપુએ જવાબ આપ્યો, પ્રાર્થનાના જોરે. અમેરિકાનું અવકાશયાન એપોલો 9 ચંદ્રલોક તરફ જતું હતું. માર્ગમાં એપોલો 9માં ખરાબી થઈ. બચવાના કોઈ ચાન્સ ન હતા. ત્યારે તે વખતે અમેરિકાના પ્રમુખ રિચાર્ડ નિક્સને ત્યાંની સેનેટમાં ભાષણ કરતા કહ્યું, અમારા અવકાશયાનમાં ખરાબી થઈ છે, બચવાના કોઈ ચાન્સ નથી, પરંતુ કહેવાય છે કે સમૂહ પ્રાર્થનામાં મોટી શક્તિ છે, તો આપ સૌ પ્રાર્થના કરો કે અમારું અવકાશયાન સુરક્ષિત પાછું ફરે. ભાવથી કરેલી પ્રાર્થના ભગવાને સાંભળી અને એપોલો 9 સુરક્ષિત પાછું ફર્યું. મિત્રો, માનવ આજે પ્રભુ પાસે માંગે છે, પરંતુ માનવ પ્રભુને નથી માંગતો. માનવ પ્રભુ સાથે કોન્ટ્રેક્ટ કરવા માંગે છે, પરંતુ કોન્ટેક કરવા નથી માંગતો. તો આમાંથી આપણને સંદેશ એ મળે છે, પ્રાર્થનાની શક્તિ અમોઘ છે, અસીમ છે, અમાપ છે. સાચી પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી. અને આજે હું શુભ સંકલ્પ કરીશ, પ્રભુ પાસે પદ, પૈસો કે પ્રતિષ્ઠા નહીં, પરંતુ સ્વયં પ્રભુને જ માંગીશ. સફળતાની પૂર્વ શરત પ્યાસ આપણે જોઈ. એ પ્યાસ પૂર્ણ કરવા જોઈએ પ્રયાસ, અને એ પ્રયાસ પ્રભુની પ્રાર્થનાથી જ શક્ય બને. પરંતુ તે માટે કેળવવી પડશે પાત્રતા. પ્રત્યેક માનવી સ્વપ્નશીલ છે, પરંતુ એ સ્વપ્ન સિદ્ધ કરવા માટે તેનામાં પાત્રતા હોવી જોઈએ. ડિઝર્વ બિફોર યુ ડિઝાયર. કોઈ પણ વસ્તુની અપેક્ષા રાખતા પૂર્વે તેની પાત્રતા વ્યક્તિએ કેળવવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ ગરવી ગીતાનો નરવો સંદેશ અર્જુનને આપી શકે, દુર્યોધન કે દુશાસનને નહીં જ. બાલકનૈયાના મુખમાં 14 બ્રહ્માંડના દર્શન કરવા માટે માતા યશોદાની આંખ જોઈએ. એક કવિના માર્મિક શબ્દો મને યાદ આવે છે, ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપી અર્થ કંઈ ન સરે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે. નિત્ય માછલાનો આહાર કરનાર બગલો માનસરોવરના મોતી જોઈને ડગલા ભરતો નથી. આ ધરા જ્યારે ગ્રીષ્મના તાપથી ધકધકે છે ત્યારે મેઘરાજ મહેર કરે છે અને મુશળધારે વરસે છે. સ્વામી વિવેકાનંદે તક્યા કલામ જેવો સિદ્ધાંત આપણને આપ્યો છે, પ્રથમ પારંગત બનો, પાત્રતા કેળવો, પછી ડિમાન્ડ મૂકો, લોકો એની મેળે તેને અનુસરશે. મિત્રો, પાત્રતા કેળવ્યા પછી આપણે ધ્યેયની પ્રાપ્તિ કરવા માટે પ્રતીક્ષા કરવી જ પડશે. કોઈ પણ કાર્યનો આરંભ કર્યા પછી અખૂટ ધીરજ રાખવાની હોય છે. રોમ વોઝ નોટ બિલ્ડ ઇન અ ડે. ઉતાવળે આંબા પાકતા નથી, માટે કદી અધવચ્ચે પુરુષાર્થ મૂકી દેવાનો નથી. ઇલેક્ટ્રિક બલ્બની શોધ કરતા પૂર્વે એડિસનના 10,000 પ્રયોગો નિષ્ફળ ગયા. કોઈકે પૂછ્યું, આટલી મહેનતનો શો ફાયદો? ત્યારે એડિસને કહ્યું, મને જાણવા મળ્યું કે અત્યાર સુધી જે મહેનત કરતો હતો તે નકામી હતી. માતંગ ઋષિએ ભીલડી સબરીને કહ્યું, ભગવાન રામ તારી કુટિયા ઉપર આવશે. ત્યારે સબરીએ નહોતું પૂછ્યું, પ્રભુ ક્યારે મારે ઘેર આવશે? સબરીએ પ્રભુની અપલક પ્રતીક્ષા કરી. હરિ સ્વયં હોશે હોશે તેની પર્ણકુટી પર હસ્તાક્ષર કરવા માટે પધાર્યા. સબરી સ્વયં પ્રતીક્ષાનું પ્રતીક બની ગઈ. તો મિત્રો, અહીં આપણને સંદેશ મળે છે કે કોઈપણ કાર્યની સફળતા માટે પુરુષાર્થ સતત ચાલુ રાખીને પ્રતીક્ષા કરવાની છે. પછી જ કહી શકાય ને કે ધીરજના ફળ તો મીઠા. તો આજે આપણે સંકલ્પ લઈએ, જેમ અર્જુનને પંખીની આંખ જ દેખાતી હતી તેમ મને મારું ધ્યેય જ દેખાશે તે સિદ્ધ કરવા હું જાગૃત રહીને પ્રતીક્ષા કરીશ. આપણે સફળતાના 5 સોપાનો જોયા. તેમાં જીવનમાં ડગલે ને પગલે આવશે સંઘર્ષ, એટલે જ હું કહીશ લાઈફ ઇઝ સ્ટ્રગલ. જીવન એ તો સતત સંજોગો સામેનો સંઘર્ષ છે, પરંતુ હિંમતનું હથિયાર હોય, ધૈર્યની ઢાલ હોય, પ્રભુ નામનું રક્ષા કવચ હોય, આત્મવિશ્વાસના શસ્ત્રો હોય તો વિધાતા વિજયની વરમાળા તમારા ગળામાં અવશ્ય પહેરાવશે. સંજોગો સામે ઝૂકી જવાનું નથી, પરંતુ ઝઝૂમવાનું છે. એક કવિના માર્મિક શબ્દો છે, નાખો અમને જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું સર્વ મોરચાઓ, આવવા દો મોતને પણ લાગમાં. મોહનદાસ કરમચંદ ગાંધીને આફ્રિકાના રેલવે સ્ટેશન ઉપર ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં ગોરા ટિકિટ કલેક્ટરે જબરજસ્તીથી ટ્રેનમાંથી ઉતારી દીધા. આ સરાસર અન્યાય હતો. ગાંધીજીએ પ્લેટફોર્મ ઉપર આખી રાત મનન અને મંથન કર્યું. આ અન્યાય સામે મસ્તક ઝુકાવવું કે ઉચકવું? મંગલ પ્રભાતે અંતરાત્માનો અવાજ આવ્યો, અન્યાય સામે માથું ઉચકો, સત્યાગ્રહ કરો. મોહનમાંથી મહાત્મા ગાંધી બનવાનું બીજ ત્યાં રેલવેના પ્લેટફોર્મ ઉપર વવાયું. એ જ મહાત્મા ગાંધીએ જેમની સત્તાનો સૂર્ય કદી આથમતો ન હતો એવી બ્રિટિશ હુકુમતને હિંદમાંથી વિના હથિયારે હાંકી કાઢી. થોડા વર્ષ પૂર્વે એ જ રેલવે સ્ટેશનને મહાત્મા ગાંધીનું નામ અપાયું અને ટ્રેનને પણ મહાત્મા ગાંધી ટ્રેન નામ અપાયું. જિંદા દિલ્હીથી જીવનનો જંગ નિર્ડંખ રીતે ખેલનાર મહાત્મા ગાંધીને 20મી સદીના સર્વશ્રેષ્ઠ માનવના બિરુદથી વિભૂષિત કરવામાં આવ્યા. તો મિત્રો, અહીં આપણને એ સંદેશ મળે છે, અન્યાય કરવો એ તો જુલમ જ છે, પરંતુ અન્યાય સહન કરવો એ એનાથી પણ મોટો જુલમ છે. તો આજે આપણે એક શુભ સંકલ્પ લઈએ, હું કદી અન્યાય કોઈને કરીશ નહીં અને કોઈને પણ થતો અન્યાય સહન પણ નહીં કરું. સત્યાગ્રહી ડઝ નોટ નો ધ ડેથ, હી કેન બી ડિસ્ટ્રોય નોટ ડિફીટેડ. મૃત્યુ છતાં જીવન અનાહત છે. સત્યાગ્રહી મૃત્યુને જાણતો નથી, તેનો વિનાશ કરી શકાય પરંતુ ઝુકાવી ન શકાય. હતાશ બની ગયેલા માનવ બંધુના ખભે હાથ મૂકીને તેને પ્રેરણાના પિયુષ પાતા જગતગુરુ શંકરાચાર્ય કહે છે કે પ્રિય મિત્ર, તું શા માટે આંસુ સારે છે? તારા ભીતરમાં જરા ડોક્યું કરીને જો, અખૂટ શક્તિનો સાગર તારી અંદર હિલોડા લે છે. તારી અંદર સુષુપ્ત રહેલા સિંહને જરા હાકલ પાડીને તો જો, પહાડ જેવી મુશ્કેલીઓ પણ તારી પાસે કઈ જ નથી. ઝળહળતો જ્ઞાન સૂર્ય તારા અંતરના આકાશમાં ઉગવા માટે તત્પર છે. અંધારી રાત્રિ વીતી ચૂકી છે. જીવનમાં નવલા મંગત પ્રભાતનું સ્વાગત કર. 14 વર્ષનો એક ગરીબ સુતારનો છોકરો સિંહાસનની ધાર કાઢી રહ્યો હતો. કોઈ મસ્કરાએ મજાક કરી, સુકામ આવી ગધા મજૂરી કરે છે, તું થોડો તેના ઉપર બેસવાનો છે. એ છોકરાએ ઉપર જોઈને કહ્યું, હા એક દિવસ હું જ આ સિંહાસન પર બેસીશ. એ છોકરો મોટો થયો અને ફ્રાન્સનો સર્વસત્તાધીશ સમ્રાટ બન્યો. તેના અમર શબ્દો છે, અશક્ય એ મૂર્ખાઓના શબ્દકોશનો શબ્દ છે, મારા શબ્દકોશમાં અશક્ય શબ્દ જ નથી. એ મહાન સમ્રાટને ઇતિહાસ નેપોલિયન બોનાપાર્ટના નામે ઓળખે છે. પ્રચંડ પુરુષાર્થ કરીને માનવી શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કરી શકે છે. ઇતિહાસમાં કહેવાય છે, યુ આર ધ સ્ટોન, યુ આર ધ સ્ક્રિપ્ચર એન્ડ યુ આર ધ કેશર. હે માનવ, તું જ સંગે મરમર છે, તું જ શિલ્પ છે અને તું જ હથોડો છે. 14 વર્ષની ઉંમરે સાગર ખેડીને આફ્રિકા ગયેલો ગરીબ છોકરો પોરબંદરનો શ્રી નાનજી કાલિદાસ મહેતા અબજપતિ બન્યો અને પોતાનું વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું કર્યું હતું. કવિશ્રી રાજેન્દ્ર શાહના મનોહારી શબ્દો મને સહજ યાદ આવે છે, પંડની પેટીમાં પારસ છે પડ્યો, ફૂટેલા કૂટે છે કરમજી, વાવડી જાણે તે બળભાગ્યો, ધનધન તેના ભવનજી, આપણા ઘડવૈયા બાંધવ આપણે. સ્વામી વિવેકાનંદનું ચિંતન છે, માનવ પાસે જે શક્તિ છે તેના માત્ર 14% જ તે ઉપયોગ કરે છે. જો માનવ 24% ઉપયોગ પોતાની શક્તિનો કરે તો વિશ્વ ચમત્કારોથી ભરાઈ જાય. એ શક્તિ સુષુપ્ત છે, જેને જગાડીને દિશા આપવાની છે. પારસમણીના સ્પર્શથી લોઢું સોનું બને તેમ પરિશ્રમરૂપી પારસમણીના સ્પર્શથી અશક્ય વસ્તુ શક્ય બને છે. મિત્રો, આમાં સંદેશ છે, માનવ સ્વયં શક્તિનો ડાયનેમા છે. તે હવાને હંફાવી શકે, પવનને પડકારી શકે, ધરાને ધ્રુજાવી શકે. માનવ ચકલીની જેમ ચીચી કરવા આ પૃથ્વી પર નથી આવ્યો, પરંતુ સિંહની જેમ ગર્જના કરવા માટે આવ્યો છે. તો એક શુભ સંકલ્પ લઈએ, હું અંતર્મુખી બનીને શક્તિને જગાડીશ, મારું ધ્યેય સિદ્ધ કરીશ, કાળના કિનખા પર મારી અમિટ મુદ્રા અંકિત કરીશ. તો મિત્રો, અહીં હું કહીશ, સ્લીપ વિથ યોર ડ્રીમ, અવેક વિથ યોર કમિટમેન્ટ. મિત્રો, અહીં સુધી આપણે જોઈ ગયા, જિંદગી વિધાતાનું વરદાન છે, પરંતુ જીવન જીવવાની કળા હસ્તગત કરી હોય તો. પ્રખર ચિંતક કળાનું વર્ગીકરણ 5 ભાગમાં કરે છે. પહેલી સ્થાપત્ય કળા, પછી શિલ્પકળા, ચિત્રકળા, સંગીત કળા અને છેલ્લે સાહિત્ય કળા. પરંતુ મિત્રો, આમાં બધા કરતા નોખી અને અનોખી અને ચડિયાતી કળા હોય તો જીવન જીવવાની કળા. મિત્રો, જીવનની સંધિને આપણે જોઈએ તો જીવન, જી એટલે જીવવું, પણ કેવી રીતે? જિંદાદિલીથી, ખુદ્દારીથી, સ્વમાનથી, સ્વાભિમાનથી, આત્મગૌરવથી. જી સાહેબ કરીને કોઈના હજુરિયાની જેમ નહીં. હું તો ત્યાં સુધી કહીશ કે ખુશામતની ખીર કાવા કરતાં ખુમારીની ખીચડી ખાવી સારી. મિત્રો, વ એટલે વધવું, સ્વથી સર્વ તરફ. જીવનમાં બે પ્રકારના માણસ છે, સ્વકેન્દ્રી અને સર્વકેન્દ્રી. સ્વકેન્દ્રી માણસો કહેશે, હું અને મારી વહુ, એમાં આવી ગયું શહુ. પરંતુ સર્વકેન્દ્રી માણસો કહેશે, તમારા અને અમારા, પ્રેમના પંથો નિરાળા. તમારો પ્રેમ છુપાયો છે પ્રિયાની બાહોમાં, અને અમારા પ્રેમમાં વિશ્વ આખું છુપાયું છે. વર્ધમાને બે હાથ પોળા કરી સમગ્ર માનવ જાતને આલિંગન લીધું તો તે મહાવીર બની ગયા, સિદ્ધાર્થ બુદ્ધ બની ગયા અને મોહનદાસ ગાંધી મહાત્મા બની ગયા. આ પ્રમાણે માનવે નિષ્દિન સ્વમાંથી સર્વ તરફ આગળ વધવાનું છે, અને છેલ્લે ન એટલે નમવું. જે નમે તે પ્રભુને ગમે, સૌને ગમે. નમન, વંદન, પ્રણામ સૌને વશ કરી દે છે. વંદન એ તો ચંદન કરતા પણ શીતળ છે, જે પ્રભુને પણ બંધનમાં રાખે છે. એક કવિના હૃદયસ્પર્શી શબ્દો છે, જિંદગી સાવ નાની છે તો એ ભયલા મજાની છે, જો આવડે જીવતા તો, નહીં તો મોટી પરેશાની છે. જીવન કેવું નમણું છે, કોઈ વહી જતું ઝરણું છે, જાણે બંધ આંખે દેખાતું એક સરસ શમળું છે. એટલે મિત્રો, જિંદગી તો વિધાતાનું વરદાન છે, ઉત્સવ છે, યાત્રા છે, કળા છે, યજ્ઞ છે. તો તે માટે રહ્યા આ સોનેરી સૂત્રો. પ્રભુમાં અખૂટ શ્રદ્ધા, હકારાત્મક અભિગમ, પોઝિટિવ થિંકિંગ. પછી વર્તમાનમાં જીવો, લિવ ઇન પ્રેઝન્ટ. અહીં હું કહીશ, પાસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, ફ્યુચર ઇઝ અ મિસ્ટ્રી, માય ડિયર ફ્રેન્ડ, પ્રેઝન્ટ ઇઝ પ્રેઝન્ટ. આજની ઘડી તે રણિયામણી, મારો વાલો આવ્યો તેની વધામણી રે. આજની ઘડી તે રણિયામણી. લિવ ઇન ટોટાલિટી, અખિલાયમાં જીવો, સમગ્રતામાં જીવો. પછી આપત્તિને આશીર્વાદમાં પલટાવો, વિષાદને પ્રભુનો પ્રસાદ માનો, શોકનું શ્લોકમાં રૂપાંતર કરો, કન્વર્ટ ક્રાય ઇન ટુ ક્રિએશન. પ્રાપ્તિમાં જ તૃપ્તિ, સંતોષ એ જ પરમધન. એક્સેપ્ટ એવરીથિંગ, એક્સપેક્ટ નથિંગ. પછી લાઈફ ઇઝ નોટ એનાલિસિસ બટ સિન્થેસિસ, જીવન સંઘર્ષ નથી સમન્વય છે. ઇંગ્લેન્ડના શહેનશાહ પંચમ જ્યોર્જના સહેંદ કક્ષમાં એક સુંદર તકતી મૂકેલી હતી, જે સૂતી વખતે તેઓ વાંચતા અને સ્વસ્થ બની જતા. તે તકતી હતી, હે ભગવાન, મને એવી સમજદારી આપો કે હું વીતેલી વાતનો શોક ન કરું અને હું અશક્યની આશા ન રાખું. અને છેલ્લે, જીવનમાં યંત્ર અને મંત્રનો સમન્વય કરો. આ 9 સૂત્રો જીવન કલાના સોનેરી સૂત્રો છે, જેનો અમલ કરશે તેને મળશે નવરસનો નિધિ. જીવન જીવવાની કળા સિદ્ધ કરી ત્યારે જ કહેવાય કે નરી ધન્યતાનો અનુભવ થાય. કોઈ ફરિયાદ નહીં, પરંતુ લોકો ફરી ફરી આપણને યાદ કરે એવું જીવન જીવવું. જે જગતમાં હું જન્મ્યો અને જીવ્યો તેવા જગતમાંથી હું વિદાય નહીં લઉં, પરંતુ જીવનના ઉપવનમાં, ગુલશનમાં હું સુખના સુમન જરૂર ખીલવીશ, પ્રસન્નતાના પારિજાતનો પરિમલ જરૂર પસરાવીશ. જ્યાં મને ડૂબતો સૂર્ય મૂકી ગયો હતો ત્યાં મને સવારનો સૂર્ય નહીં જુએ. હું જાતથી આગળ નીકળીશ. આ વસુંધરા પરનો ફેરો સાર્થક કરવા હું જીવનના આકાશમાં એક નવો સૂર્ય જરૂર ઉગાડીશ. જિંદગી ન હે કેવલ જીને કા બહાના, જિંદગી ન હે કેવલ શાશો કા ખજાના, જિંદગી હે સિંદુર પૂરબ દિશા કા, જિસકા કામ હે એક નયા સૂરજ ઉગાના. તો મિત્રો, અહીં મારી વાણીને વિરામ આપતા પહેલા એ કહીશ, આવો નવો સૂર્ય જ્યાં અને જ્યારે ઉગશે ત્યારે સ્વયં વિધાતા પોતાનો વરદહસ્ત ઊંચો કરીને સસ્મિત મુખે કહેશે, વત્સ તથાસ્તુ.
વાલા મિત્રો, હમણાં જ આપની સમક્ષ જીવનકલાના મર્મજ્ઞ ભાઈ શ્રી દીપક ધાબલિયાએ જિંદગી એક વિધાતાનું વરદાન છે એના તેજસ્વી વિચારો પોતાની જ્યોતિર્મી શૈલીમાં પ્રસ્તુત કર્યા. હવે આપણી ફરજ છે કે એ વિચારોને આપણે અભરાઈ પર રાખી ન મૂકીએ, પરંતુ જીવનમાં એનો અમલ કરીએ. તો જીવનમાં આવશે નવું પ્રભાત, નવી વસંત ઋતુ, જીવન બની જશે નંદનવન. અહીંયા મને યાદ આવે છે કે મે મહિનાના ધોમધખતા તાપમાં એક ચિંતક એક રસ્તા પરથી પસાર થાય છે. આકાશમાંથી સૂર્યના તેજસ્વી કિરણો વરસે છે. જુવારના દાણા નાખો તો ધાણી થઈ જાય એવી ગરમી છે. એવી ગરમીમાં રસ્તાની જમણી તરફ તત્વજ્ઞાનીએ જોયું તો એક માણસના હાથમાં છીણી છે, બીજા હાથમાં હથોડો છે, સામે છે પથ્થર અને ચહેરા પર છે ભયંકર ગુસ્સો. ચિંતકે જઈને પેલા મિત્રને પૂછ્યું, મિત્ર તું શું કરે છે? અને ક્રોધથી પેલાએ જવાબ આપ્યો, આંધળા છો, દેખાતું નથી, હું પથ્થર તોડું છું. શાંત કલેજે ચિંતકે કહ્યું, ભલે ભાઈ, તું પથ્થર તોડતો હોઈશ. જરા આગળ ગયા તો એ જ પરિસરમાં એવા જ પ્રકારનો પથ્થર લઈને, એક હાથમાં હથોડો અને બીજા હાથમાં છીણી લઈને એક કારીગર કામ કરતો હતો. એના ચહેરા ઉપર હતી ઉદાસીનતા. ચિંતકે પૂછ્યું, મિત્ર તું શું કરે છે? અને પેલો કહે છે ઉદાસીનતાથી, હું રોજી રોટી કમાઉં છું, મતલબ કે આ કામ કરું તો મારી આજીવિકા ચાલે. એના ચહેરા પર એક ઢસડાવાનો ઉદાસીનતાનો ભાવ છે. પરંતુ જરાક આગળ જઈને ચિંતકે જોયું તો એ જ પરિસરની અંદર એવા જ પ્રકારના એક પથ્થરની ઉપર હાથમાં છીણીને હથોડા વડે કામ કરતા એક કારીગરને જોયો અને પૂછ્યું, મિત્ર તું શું કરે છે? અને પ્રસન્નતાથી પેલા કલાકારે જવાબ આપ્યો, મારા પ્રભુ માટે હું સુંદર મંદિર બનાવું છું. આનંદનું ઇન્દ્રધનુષ એના ચહેરા પર લહેરાતું હતું. આપ શાંતિથી વિચાર કરજો, એક જ આકાશની નીચે એક જ પરિસરમાં એક જ પ્રકારના પથ્થરમાંથી મૂર્તિ બનાવવાનું કાર્ય આ ત્રણે કરતા હતા, છતાં એક વ્યક્તિના ચહેરા પર ભયંકર ગુસ્સો છે, બીજાના ચહેરા પર ઉદાસીનતા છે, ત્રીજાના ચહેરા પર પ્રસન્નતા છે, આનંદનું ઇન્દ્રધનુષ છે. આના પરથી આપણે કહી શકીએ કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જીવન જીવવા માટે આપણી પાસે હોવો જોઈએ સુંદર મજાનો અભિગમ. એક કવિના સુંદર શબ્દો છે, જિંદગીથી ના ડરે તે મોતને ડારી શકે, આગને જે પી શકે તે આગને ખાળી શકે, ટાંકણાના ઘા સહીને પણ તૂટે નહીં એ જ આરસ પહાણ નિજ પર શિલ્પને ધારી શકે. આપણે પણ આપણા જીવનના શિલ્પને કંડારવું હોય તો આપણી પાસે એક પ્રકારનો સુંદર અભિગમ હોવો જોઈએ, પોઝિટિવ થિંકિંગ હોવું જોઈએ. રશિયાની અંદર ડોક્ટર ફેડરિક બેલે પોઝિટિવ થિંકિંગ દ્વારા અસાધ્ય એવા રોગો મટાડ્યા. એટલે આપણે જીવનમાં એ વિચારવાનું કે શું મળ્યું છે એ યાદ રાખો, શું નથી મળ્યું એ ભૂલી જવું. આપ જોશો તો ભારતની સંસ્કૃતિ અને અંગ્રેજી સંસ્કૃતિ વચ્ચે ફરક કેવો છે. અંગ્રેજીની અંદર આપણે જ્યારે ચેક લખીએ છીએ કોઈ પણ બેંકનો, કોઈ પણ પાર્ટીની, ત્યારે ઉપર લખીએ છીએ 5 લેખ્સ ઓનલી, 25 લેખ્સ ઓનલી, મતલબ કે 25 લાખ જેવી મોટી રકમ હોવા છતાં અંગ્રેજીમાં લખાય ઓનલી. મતલબ કે પશ્ચિમની સંસ્કૃતિમાં સંતોષ નથી. જ્યારે આપણી સંસ્કૃતિમાં કોઈ ગણેશજીના મંદિરે જઈને આપણે 11 રૂપિયા લખાવીએ તો પણ ત્યાં રસીદમાં લખાય 11 રૂપિયા અંકે પૂરા. આનો અર્થ એમ થયો કે આપણી સંસ્કૃતિ એ સંતોષની, તૃપ્તિની સંસ્કૃતિ છે. તો જીવનમાં આવા પ્રકારનો એક અભિગમ આપણે કેળવવો જોઈએ. પ્રચંડ પુરુષાર્થ કરીને સાંજ ઢળે ત્યારે જે કંઈ ભગવાન આપે એને પરમ સંતોષથી આપણે ગ્રહણ કરવું જોઈએ. નથિંગ ઇઝ મિસિંગ ઇન માય લાઈફ, જીવનમાં કંઈ જ ખૂટતું નથી, એક સફળતાનો આપણે અનુભવ કરવો જોઈએ. પરંતુ આજે માનવ જન્મે છે રડતો રડતો, જીવે છે ફરિયાદ કરતો કરતો, અને મરે છે નિશાસા નાખતો નાખતો, કારણ કે એની પાસે જીવનની કોઈ સારી દ્રષ્ટિ નથી. એક જેલખાનાની અંદર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 2 કેદી હતા. એક કેદી આમ સામે જોયું તો સામેના ખાબોચિયામાં એણે સુંદર મજાનું કમળનું ફૂલ જોયું અને પોકારી ઉઠ્યો, ભગવાન કેવો દયાળુ છે, આવા ખાડાની અંદર પણ કેવું કમળનું ફૂલ વિકસાવ્યું છે. બીજા કેદીએ ઉપર નજર કરી તો આકાશમાં ચંદ્રમા જોયો, ચંદ્રમા ચાંદની વરસાવતો હતો. પણ એ કેદી એમ બોલ્યો, ભગવાન કેવો છે, આ ચંદ્રમામાં પણ કાળો ડાઘ મૂક્યો છે. આપ શાંતિથી વિચાર કરો, પોઝિટિવ થિંકિંગ વાળા વ્યક્તિને ખાબોચિયાની અંદર પણ ખીલેલું કમળનું ફૂલ દેખાય છે, જ્યારે બીજા નેગેટિવ થિંકિંગ વાળા કેદીને આકાશમાંના ચંદ્રની ચાંદની નથી દેખાતી પણ ચંદ્રમામાં કાળો ડાઘ દેખાય છે. તો આપણે એવો સંકલ્પ કરીએ કે આપણે જીવનમાં ચંદ્રની ચાંદની જોઈશું, કાળો ડાઘ નહીં. આપણે ખાબોચિયામાં રહેલો કાદો કે કીચડ નહીં જોઈએ પણ એમાં ખીલેલું કમળ જોશું. જીવનને પણ આપણે સર્વાંગી રીતે વિકાસ કરવો હોય તો આવી એક અભિનવ દ્રષ્ટિ હોવી જોઈએ. નજરિયા બદલીએ નજારે બદલ જાયેંગે, અને એટલા માટે જ દીપક ધાબલિયા નવા સ્વપ્નોના સથવારે આપણા ઉજ્જવળ ભવિષ્યને માટે સુંદર મજાનો નકશો તૈયાર કરે છે. મારે આપને કહેવું છે કે આજે યંત્ર જેવી આપણી આ જિંદગીમાં ષડયંત્રથી ઉભરાતા શાસનમાં મંત્ર સમી શાંતિ આપ ઈચ્છો છો? જો હા, તો આ નમ્ર નિવેદન અને નિમંત્રણ આપને માટે છે. માનવ માત્ર સ્વપ્નશીલ છે, સ્વપ્નદ્રષ્ટા છે, પરંતુ મોટે ભાગે તેના સ્વપ્નો વાસ્તવિકતાના ખડકો સાથે ટકરાય અને ચૂરો ચૂરો થઈ જાય છે. કેમ? કારણ કે મોટાભાગના માનવો પાસે આયોજનનો સ્પષ્ટ નકશો નથી. આવા સંજોગોમાં આપ ઈચ્છો છો કે આપનો, આપના સમગ્ર પરિવારનો અને આપના વ્યવસાયનો સર્વાંગી વિકાસ થાય? જો હા, તો આ નમ્ર નિવેદન અને નિમંત્રણ આપણે માટે દીવાદાંડી બની રહે એવા સુંદર વિચારો અહીંયા પ્રસ્તુત થયા છે. પગ વાસ્તવિક ધરતી ઉપર રાખો, નજર ઉપર આકાશ તરફ રાખો, કાનના કમાળ નવા અને નૂતન વિચારોને માટે ખુલ્લા રાખો, બે હાથ ફેલાવો, ઉજ્જવળ ભવિષ્ય આપને આલિંગન લેવા માટે તૈયાર છે. 21મી સદી નવા નવા પડકારો સાથે શરૂ થઈ છે, પરિવર્તનનો પવન ફૂંકાયો છે, અને સમાજ આજે ભય, ભ્રષ્ટાચાર અને ભૌતિકવાદને તાબે થઈ ચૂક્યો છે ત્યારે આપણી આસપાસ ચોપાસ દેખાય છે ધુમ્મસ. પરંતુ મિત્રો, અંધકારને દોષ દેવાને બદલે ચાલો આપણે એક દીવડો પ્રગટાવીએ. આવો દીવડાનો શુભ્ર ધવલ શ્વેત પ્રકાશ જીવનને કઈ રીતે સુખી, સમૃદ્ધ, સ્વસ્થ, સ્વાવલંબી અને સુગંધી બનાવવું એનું આ પંચામૃત લઈ અને આપણી પાસે આવે છે ભાઈ શ્રી દીપક ધાબલિયા. હમણાં જિંદગી એક વિધાતાનું વરદાન છે, માં સુંદર વિચારો આપણી પાસે મૂક્યા. તો આપ ઈચ્છો છો કે આપણું જીવન સુખી, સમૃદ્ધ, સ્વસ્થ, સ્વાવલંબી અને સુગંધી બને, તો એ માટેનું પંચામૃત ભાઈ શ્રી દીપક ધાબલિયા પાસે છે. આપ અમને સહકાર આપો કે જેથી અમે આપને અનેક ગણો સહકાર આપી શકીએ. આપ અમારા સાદરો પ્રતિસાદ આપો. આપ અમને સેવાની તક આપો, અમે આપને ફરિયાદની તક નહીં આપીએ. મહાન વિચારક ખલીલ જિબ્રાનના મર્મવેધી શબ્દો છે, તમે તમારા કાન મારા તક માંડો, હું તમને સાથ કરીશ. અમે આપને સાદ કર્યો છે, આપ અમારા તરફ કાન માંડજો, પછી કદમ માંડજો. અમે આપને સાદ કર્યો છે, આપ અમારા સાદનો પ્રતિસાદ આપજો. દીપક ધાબલિયા આપના સ્વપ્નોને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે, કટિબદ્ધ છે, અને એને માટે તદ્દન નવો વિચાર લઈને દીપક ધાબલિયા આપણી પાસે આવે છે. ડ્રીમ ટુ ડેસ્ટિની પ્રોગ્રામ, એટલે કે ઊંચા સ્વપ્ન સેવો અને તે સાકાર કરવા માટે કટિબદ્ધ બનો. એને માટે જે કંઈ જોઈએ પ્રેરણાનું ભાથું આપવા માટે દીપક ધાબલિયા તૈયાર છે, આપ એમનો સંપર્ક કરી અને મુલાકાત કરશો. વિચારોનું આદાન પ્રદાન કરવાથી આપણને ઉજ્જવળ ભવિષ્ય માટેની અનેક તકોની ક્ષિતિજો ખુલતી લાગશે. અહીં મને સ્મરણ થાય છે વર્તમાન ભારતના સ્વપ્નદ્રષ્ટા રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું. તેઓ મિઝાઇલ મેન તરીકે ઓળખાય છે. દૂર સુધી જોવાની પેરિસ્કોપિક દ્રષ્ટિ એમની પાસે છે. ભારત કઈ રીતે વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બની શકે એ માટેના એમની પાસે સ્વપ્નો પણ છે અને તેજસ્વી વિચારો છે. એમણે પોતાની જ્યોતિર્મય કલમે પોતાની આત્મકથા લખી છે વિંગ્સ ઓફ ફાયર, જેનું ગુજરાતીમાં ભાષાંતર થયું છે અગનપંખ. એમાં તેઓ સફળતા માટે કહે છે કે મારો સ્પષ્ટ અભિપ્રાય છે કે અલગ અલગ ક્ષેત્રની વિવિધ ક્ષેત્રની વિશિષ્ટ વ્યક્તિને હું નિમંત્રણ આપી બોલાવું છું, એમના વિચારો સાંભળું છું, પછી એમાંથી જે યોગ્ય લાગે તેનો અમલ કરું છું. આપ પણ આ સૂચનનો અમલ કરશો તો સમયની રેતી પર તમારી અમિત મુદ્રા અંકિત થશે. તો આવા જ તેજસ્વી વિચારોની મશાલ લઈને શ્રી દીપક ધાબલિયા આપની સેવામાં તત્પર છે. આપ એમનો સંપર્ક કરો, વિચારોનું આદાન પ્રદાન કરો. આપણે સમૃદ્ધ છીએ, વધારે સમૃદ્ધ બનીએ. આપણે રીચ છીએ, લેટ અસ બીકમ રીચર રિચેસ્ટ. અહીં મને યાદ આવે છે જાપાનના એક સ્વપ્નશીલ રાજવી. એમણે જોયું કે આજથી 225 વર્ષ પહેલા જાપાન તદ્દન દુનિયાના દેશોથી પછાત હતું. એમણે સમાજનો એક્સરે લીધો. જાપાન કેમ પાછળ રહી ગયું? તો એણે વિચાર્યું કે જાપાનના લોકોમાં એક પ્રકારની સંતોષની લાગણી આવી ગઈ છે. અમારા ટેકનિશિયનો દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે, અમારા વૈજ્ઞાનિકો દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે, અમારે ક્યાંય જવાની, જોવાની અને જાણવાની જરૂર નથી. પરિણામે કુવામાના દેડકા જેવું જાપાન બની ગયું. એવા સંજોગોમાં એ સ્વપ્નશીલ રાજવીએ પોતાના દેશના તેજસ્વી યુવાનોને પરદેશમાં વિદ્યાભ્યાસ માટે મોકલાવ્યા અને પરદેશના વિદ્વાનોને પોતાના દેશમાં પોતાના યુવાનોને તાલીમ આપવા માટે બોલાવ્યા અને ઠેકઠેકાણે એણે પ્રેરણાની પરબ કહી શકાય એવી શિબિરોનું આયોજન કર્યું. પરિણામે આવ્યું કે જાપાને કરવટ બદલી, અંગડાઈ લીધી અને દુનિયાનો અગ્રગણ્ય દેશ આજે જાપાન બની ગયો. આપ જુઓ, આપણા દેશમાં પણ અનેક વસ્તુ જાપાનની આપણે ઇમ્પોર્ટેડ વાપરીએ છીએ, પણ એના મૂળની અંદર છે એનો રાજવી. આવો જ વિચાર આપણે આપણા જીવનને સમૃદ્ધ બનાવવા માટે કરવો જોઈએ. અને તે માટે જેમ કુશળ ધન્વંતરીનો હાથ દર્દીની નાળ ઉપર હોય, તેમ શ્રી દીપક ધાબલિયાનો હાથ સમાજની આર્થિક, સામાજિક અને ધંધાકીય નાળ ઉપર છે. પડકારોને પણ પડકારવાનું કવ્વત તેના કાંડામાં, કાળજામાં અને કલમમાં છે. સૂઝ અને કોઠાસૂઝ, આયોજન અને આતિથ્ય, અનુભવ અને અવલોકન, પ્રતિભા અને પુરુષાર્થ, સાહસ અને સમજદારી એમની પાસે છે. જેમ કુશળ શિલ્પી છીણી અને હથોડા વળી માર્બલમાંથી મૂર્તિ કંડારે, તેમ તેવો શ્રી પ્રતિભાની છીણી અને પ્રેરણાના હથોડા વળી આપના જીવનનું શિલ્પ કંડારી આપશે. દુર્લભ એવી આ વ્યક્તિ વિશેષ શ્રી દીપક ધાબલિયા આપને માટે સુલભ કરી આપે છે. સ્વામી વિવેકાનંદના વેધક વચનો છે, મહાન કાર્યનું નિર્માણ મહાન અને તેજસ્વી વિચારોથી થાય છે. આવા જ તેજસ્વી વિચારોની મશાલ સાથે શ્રી દીપકભાઈ આપના દરવાજે દસ્તક દે છે અને કહે છે, વાલા મિત્રો, જાગો, અન્યને જગાડો અને આ નવા અભિયાન ડ્રીમ ટુ ડેસ્ટિનીમાં એમને જોડી દો. યાદ રાખો, તકરૂપી સુંદરી વારંવાર આપણા દરવાજે દસ્તક દેવા આવતી નથી, માટે આવી તે તક અને વિંધાયું તે મોતી. પરિવારની સર્વાંગી પ્રગતિ માટે, પ્રસન્નતા માટે અને આપણા સર્વાંગી ઉત્કર્ષને માટે, હોઠ પર સદા સ્મિત રાખવાને માટે આ વિરાટ અભિયાનના યજ્ઞમાં આહુતિ આપવા માટે આપ તત્પર બનો. આપને નિવેદન પણ છે અને નિમંત્રણ છે. મને શ્રદ્ધા છે કે આ યજ્ઞમાં આહુતિ આપનારના સર્વ વિઘ્નો, મૂંઝવણો વિઘ્ન વિનાશક શ્રી ગણેશ દૂર કરશે, રિદ્ધિ સિદ્ધિ પોતાનો વરદસ્ત ઊંચો કરીને કહેશે વત્સ તથાસ્તુ.